ઋણના લૂણની ચૂકવણી. થોડા વર્ષો પહેલાં ગાંધી જયંતિ પ્રસંગે ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ મંદિર પોરબંદરમાં યોજાયેલી સર્વધર્મ પ્રાર્થનાના પ્રસારણ માટે પોરબંદર ગયેલા. પોરબંદર જઈએ એટલે નરોત્તમ પલાણને મળવાનું હોય જ. ફરંદા આદમી, આખો મલક ખૂંદી વળેલા. સમય હોય તો આસપાસની જોવાલાયક જગ્યા બતાવવા અમે વિનંતી કરી. ગળા ડૂબ કામમાં હતા તોય રખડવાની વાત આવી એટલે તૈયાર. બરડા ડુંગરની તળેટીમાં રાણાબાવ પાસે આવેલી જાંબુવાનની ગુફા જાતે બતાવી. એક નાના એવા બાકોરામાંથી નીચે ઉતરવાનું. નીચે ઉતરતા જાઓ એટલે ઘોર અંધારું આવતું જાય, ધીમે ધીમે વધતું જાય. સાતમા પગથિયે તો ગળા ડૂબ અંધકારમાં. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા, એ પ્રાર્થના યાદ આવી ગઈ. વધુ થોડેક નીચે ઉતર્યા અને આંખ અંધકારથી ટેવાઈ અને નીચેના પગથિયા કળાયા. નીચે ધીમે ધીમે ઉતરતા ગયા એમ પ્રકાશ વધતો ચાલ્યો. છેલ્લે પગથિયે જઈ ઊભા તો અધધધ એક વિશાળ મોટો ખંડ. ઠંડી, ભેજ, માટી અને અવાવરું ગંધથી ભરેલો. જાણે એક અંડરગ્રાઉન્ડ નાનકડું સભાગાર. ઉપર વચ્ચે એક બાકોરું. તેમાંથી ગુફાખંડમાં જાણે કે સ્પોટલાઇટ પડે. ચૂનાના પથ્થરોની આવી ગુફા આપણે ત્યાં વિરલ. યુરોપમાં ચૂનાના પાણીથી ટપકી ટપકીને આવી ઘણી ગુફાઓ થઈ છે, પણ આપણે ત્યાં આ વિરલ જ ગણાય. ચૂનાના પાણીએ જમી જમી અને પછી જામી જઈને અનેક શિવલિંગો બનાવેલા. અંદરની રેતી અબરખના ચળકાટવાળી. નરોત્તમભાઈ ન હોત તો આ ગુફા જોઈ શકાય ન હોત. બપોરે પાછું ફરવાનું હતું. નરોત્તમભાઈ કહે રસ્તામાં ખંભાળા ડેમ જજો. પોરબંદરને પાણી પૂરું પાડવા રાણા સાહેબે વર્ષો પહેલાં બનાવેલો. ચારે તરફ બરડાના ડુંગરો અને ડેમ પાસે એક ડુંગર પર રાણા સાહેબનું શિકાર મહેલ. સમય હોય તો ચૂકશો નહીં. નરોત્તમભાઈ આંગળી ચીંધી હોય તે જગ્યા જરૂર જોવા જેવી હોવાની જ. વળતા અમે તે તરફ ગાડી લીધી. મેદાન છોડી મેટાડોર બરડાની ગિરિમાળામાં પ્રવેશી. ડેમની હેઠવાસના બે ચાર ગામ લીલી નાઘેર જેવા. થોડે ઉપર જ ડેમ છે તેની એંધાણી આપતા. આગળ જતા બે ડુંગરો અને વચ્ચે ડેમની ધાર દેખાણી. એક બાજુના રસ્તેથી ગાડી ઉપર ચડાવી તો સીધા ડેમ પર પંપિંગ સ્ટેશન પર જઈને અમારી ગાડી ઊભી રહી. અને જાણે પેલી તરફની બીજી દ્રશ્યાવલી અમારી સામે ઉઘડી. ડેમની આ તરફ બરડાની ડુંગર માળના તોરણ. ડુંગર પરના જંગલ જાળવા પાછળ એક ટેકરી પર સહેજ કાળો પડી ગયેલો, ખડકો સાથે ભળી ગયેલો શિકાર મહેલ અને ડેમની બીજી તરફ હેઠવાસની લીલી નાઘેર. આકાશવાણીની ઓળખાણથી આવકાર સારો મળ્યો. મહેલને બહારથી જોઈને જ અંદર જોવા જવા માટે લલચાયા. અમારી અંદરની ઈચ્છા જાણે પામી જઈને ત્યાં રહેલા એક મરદ મુછાળા પડછંદ પુરુષે કીધું, રાણા સાહેબનો શિકાર મહેલ જોવો છે? આમ તો પબ્લિક માટે બંધ છે, પણ તમે આકાશવાણીવાળા જોવો હોય તો હાલો બતાવું. તમારી ગાડી અહીંયા રહેવા દો, એ ઉપર નહીં ચડે, તમે મારી ગાડીમાં બેસી જાઓ. સાથીદારોમાંથી બે ચાર સાથે આવ્યા ને બે ચાર નીચે જ રહ્યા. પહેલાં તૈયાર થનારામાં હું એકલો જ હતો. સાથે જવાની હા પાડ્યા પછી એક ખરાબ વિચાર ઝબકી ગયેલો કે આવી અંતરિયાળ જગ્યામાં જાતને સાવ અજાણ્યાને હવાલે કરી દેવી ઠીક નહીં. ઉપર લઈ જઈ ગોંધી પતાવી દાટીએ દે. આજના સમયમાં કોઈ વિશે કાંઈ કહેવાય નહીં. ફરી પાછું મનને થયું કે આવો નાગરી વિચાર રહેવા દે, જો તો ખરો વણ કહે સામેથી ઇજાન આપનારના મોં પર કેવા ખાનદાનીના ને મહેમાન નવાજીના ભાવ છે, જો તો ખરો. માણસ જાત પર આટલો અવિશ્વાસ ન રાખ. અને લૂંટી લૂંટીને એ બાપડો 200 રૂપિયાની ઘડિયાળ સિવાય શું લૂંટી લેવાનો છે, અને તને પતાવીને કરે શું? આવા ઉમદા આદમી પર અવિશ્વાસ રાખવાનું પાપ ન કર, વિશ્વાસ રાખ. હાથમાં મોટું કડું પહેરેલો એ પડછંદ નાકે નમણો જુવાન એની ખડતલ અને ખુમારી ભરી મેર કોમનો હતો. નામ પ્રવીણભાઈ. અમારા સ્ટાફના સિનિયર એનાઉન્સર પોરબંદરના તેમના જ્ઞાતિબંધુ ગિરીશભાઈ કેશવાળાની તેણે ગર્વથી ઓળખાણ કાઢી. મહેલ દેખાડવાના તેના ઉત્સાહમાં જ કશુંક અપ્રતિરોધ્ય તત્વ હતું. અમે તેની જીપમાં ચડ્યા. સમથળ જમીન તો હતી નહીં. ટેકરીના ઢાળ પર જ ઊભેલી જીપ કાચા રસ્તે જ સીધી ડુંગર ઉપર ચડવા લાગી. સીધો ઢાળ ને રસ્તો કાચો. કાંકરા પાણીએ કોરેલી નીકોથી બિસ્માર રસ્તે બે ચાર મિનિટમાં ઉપર તો પહોંચ્યા, પણ એ બે ચાર મિનિટમાં એ જીવ તાળવે ચોંટી ગયેલો. પણ તે તો હાઈવે પર ચલાવતો હોય એવા વિશ્વાસથી ગાડી ચલાવતો હતો. તેના મજબૂત કાંડા જ સ્ટિયરિંગને સેકન્ડે આમથી તેમ વાળી શકે. મહેલ પાસે પહોંચ્યા અને જીપનું હોર્ન સાંભળી અંદરથી એક આધેડ આદમીએ દરવાજો ખોલ્યો. એ દરવાજાની જાળી નકશીદાર. દરવાજા પછી વચ્ચે સરસ ગાર્ડન સર્કલ, ફુવારો અને રોમન મૂર્તિ. ઓફ, વીનસ, ક્યુપિડ, જ્યુપિટર, તમે અહીંયા આ અમારા કાઠિયાવાડના માયાળુ મલકમાં? રાણા સાહેબ નટવરસિંહજીની માયા તમને અહીં લઈ આવી. મહેલની પોર્ચમાં જીપ ઊભી રહી. બે તરફ વળાંક લેતી લહેરિયા લેતી ઢોળાવદાર પગથી અને ઘાટીલા પગથિયા પાસે આંખને રોકતી બીજી એક રોમન મૂર્તિ. એ મૂર્તિએ તો મનનો છેડો પકડ્યો. એ કહે, મારા કુંતલ કેશ, મારા વસ્ત્રોના ઢળતા સળ, મારા માંસલ ઘાટીલા હાથ, મારી ડોકનો વળાંક જોતા જાઓ. મૂર્તિ મનોહર હતી, મન હરી લે તેવી. માંડ નજર સંકોરી અમે મહેલમાં ગયા. મીઠો આવકાર મળ્યો સામંતભાઈ પાસેથી. હવે મહેલ તેમણે દેખાડવાનો હતો. પહેલા ખંડમાં જ ઝુમ્મર, લેમ્પશેડ, ફર્નિચર, ડેકોરેશન પરથી મહેલના વૈભવની ઝાંખી થઈ. પછી તો પટપટાંતર ખોલતા જતા હોય તેમ વિશાળ ઓરડાઓ, અગાશીઓ, પોર્ચ, પોર્ટિકો બતાવતા ગયા. રંગીન ડિઝાઇનના મઢેલા નમણીય વણાકવાળા નકશીદાર સોફા, નમણી હરણ જેવી પાયાવાળી ખુરશીઓ, અબુનસના ચળકતા ટેબલ, સોનેરી નકશદાર ફ્રેમમાં મંડેલા ઓઇલ કલર્સના લેન્ડસ્કેપ, સ્ટીલ લાઈફ, પોર્ટ્રેટ્સ, શું શું ઝૂમ! આ રાણા સાહેબનો પિયાનો ખણકતો, સુરીલો, પણ અત્યારે ચૂપ. ચળકતું ઢાંકણ ખોલી કોઈ આંગળીઓ ફેરવે તો રણકવા તૈયાર. મઢેલા ચિત્રોના ચકાચક સાફ કાચ. રીડિંગ રૂમમાં જગત સાહિત્ય અને ઇતિહાસ સંસ્કૃતિના પુસ્તકોમાં રાણા સાહેબની રૂચિ ડોકાય. બે તરફ મોટા કાચવાળો પોર્ચ રૂમ, સફેદ ફ્રેમ, લંબચોરસ કાચ, બ્રિટિશ સ્થાપત્યોની યાદ અપાવે. અહીં રાણા સાહેબ અને બા સાહેબ ચા પીતા, તાજગીભરી સવારની લહેરખી માણતા, સામે ફેલાયેલા સરોવરની જળરાશિ અને તેને ફરતી વીંટળાયેલી બરડાની ડુંગરમાળાને નિરખી રહેતા. પોર્ચ રૂમમાં પડેલી ખુરશીઓ જોઈને એવું જ લાગે કે જાણે રાણા સાહેબ હમણાં જ ચા પીને અહીંથી ઉઠ્યા છે અને કાં તો હમણાં જ આવવા જોઈએ. વિશાળ ખંડોનો એક એક ખૂણો સૂઝપૂર્વક સજાવેલો, ફ્લાવરવાઝમાં તાજા ફૂલોએ ગોઠવેલા, એ જમાનાના રેકર્ડ પ્લેયર અને કેબિનેટમાં વ્યવસ્થિત ગોઠવેલી હિન્દુસ્તાની અને ઇંગ્લિશ રેકર્ડો, શિકાર કરેલા પ્રાણીઓના મઢેલા મોહરા, વૈભવ અને કળાના સંગમમાં સામતભાઈની ચીવટ ભળતા હવે ત્રિવેણી સંગમ રચાયો હતો. લીલી રેલિંગવાળી ખુલ્લી અગાશી બતાવી. રાણા સાહેબ સાંજે નિરાંતે બેસતા હશે. રાત્રે આકાશના ઝુમ્મરો આકાશગંગાને જોતા હશે. બગીચો આજે ફૂલોથી ભરેલો, મહેંદીની વાડ આડે ધડ વધેલી નહીં પણ વ્યવસ્થિત કાપેલી, જાણે કે લીલી જાળીદાર દિવાલ, ઇટાલિયન આરસની ફર્શ, ચોખ્ખી ચણાક. રાણા સાહેબને સીધા આવ્યા એ વર્ષો થયા. અત્યારના રાજા સાહેબ તો પરદેશ જ રહે, પ્રસંગે જ દેશમાં આવે. તેમને આ સ્થળની તેટલી માયા નહીં હોય. મનમાં પ્રશ્ન થયો કે જેના અત્યારના માલિક અહીંથી હજારો કિલોમીટર દૂર છે અને અહીં જ્યાં કોઈ જતું આવતું નથી તેવા મહેલની આટલી પ્રેમભરી સંભાળ સામંતભાઈ શું કરવા લેતા હશે? ક્યાંય કોઈ જગ્યાએ રજ, ધૂળ, બાવાઝાળા નહીં, એક ડાઘ નહીં. ટુ લવ ઇઝ ટુ કેર, એ ઉક્તિનો મર્મ અહીં સમજાયો. ચાહું એટલે માત્ર ચાહવું નહીં, સંભાળ લેવી, દરકાર લેવી. અમે સામંતભાઈને પૂછ્યું, અહીંયા આવી અંતરિયાળ જગ્યામાં તો અત્યારના રાણા સાહેબ ક્યારેક જ આવે? આવે તો અચાનક તો ન જ આવે. તો બારે માસ આટલી બધી ચીવટભરી સંભાળ તમે કેમ લો છો? તેમણે માત્ર એક જ વાક્ય કહ્યું, એમ અવાવૃતે કેમ રહેવા દેવાય? લૂણ ખાધું રાણા સાહેબનું. પછી તેમણે પંચતારક હોટલમાં હોય તેવા વિશાળ વૈભવી બાથરૂમ, રાણી સાહેબાની પ્રસાધન કેબિનેટ અને જબરું રસોડું બતાવ્યું. એક વખતે એ રસોડું રસોઈયા, બાવરચી, ખાનસામાં શેફથી ધમધમતું હશે. અમારા માટે આ બધા ઓરડાઓ વસ્તુઓ હતી અને તેમના માટે અનેક યાદગાર પ્રસંગો. વરસાદમાં બગડતા ગાલીચાઓ, કારપેટો ખૂણામાં વીંટાળી સાચવીને રાખ્યા હતા. વરસાદમાં બગડતા ગાલીચાઓ કારપેટોને ખૂણામાં વીંટાળી સાચવી રાખ્યા હતા. ગાલીચાનો વીંટો કેટલાય પ્રસંગોની વીંટાળીને ખૂણામાં બેઠો હશે. ત્યાંથી અમને ડાઇનિંગ હોલ તરફ દોરી ગયા. લાંબા ચળકતા વિશાળ ટેબલો, તેની આસપાસ સુંદર એકસરખી ખુરશીઓ, અર્ધી દિવાલ સુધી જડેલું ઇટાલિયન માર્બલ, યુરોપિયન ચાઇનીઝ ક્રોકરી ડીશ, બાઉલ, છરીકાંટા, ગ્લાસ અને કપ પર સ્ટેટની રાજમુદ્રા. એ ક્રોકરીને આગવી ઓળખ અને ગરિમા આપતા હતા. બધું વ્યવસ્થિત લાગે, જાણે કે હમણાં જ મિજલસના મહેમાનો આવશે, ફળફળતા સૂપની ખાણાની સોડમ આવશે. જેટલો આનંદ મહેલની કળા, સ્થાપત્ય અને જાવજલાલી જોતા થયો, તેટલો જ આનંદ આ બધું પ્રેમ અને જતનથી સાચવનારા, સાચા અર્થમાં રખેવાળ એવા સામંતભાઈને મળીને થયો. આજે તો એકબીજાથી આગળ નીકળી જવા માગતા, ગમે તે રસ્તો અપનાવતા, ઓફિસે મોડા આવીને બે કલાકની પાકી રિસેસ ભોગવીને વહેલા ભાગી જતા, વચ્ચેના કલાકોમાં ટોળ ટપ્પા મારતા, કુથલી કરતા, પોલિટિક્સ રમતા, અગણિત નોકરિયાતોને જોઉં છું ત્યારે અદનો આદમી અંતરનો ઉજળિયાત લાગે છે. આજે ખંભાળાના શિકાર મહેલને એમ જ જતનથી સાચવતા હશે. ધૂળ ઝાપટતા, કાચ લૂંછતા, કપડાંની સળ સરખી કરીને ગોઠવતા હશે. આવા માણસો છે ત્યાં સુધી કાળની યારી ફાવશે નહીં. સામંતભાઈ નહીં હોય ત્યારે તેમના પછી એમના જેવો એ મહેલને પ્રેમ કરનાર, તેમની જાવડલાળીનો અફસોસ કરનાર, એ મહેલને જીવતો રાખનાર પણ કોઈ નહીં હોય. આવી અંતરિયાળ જગ્યામાં એકલો માણસ માત્ર ભૂતકાળમાં જીવતો જ નથી, પણ એ કાળને વર્તમાન સુધી લંબાવી આપે છે. આવા માણસો ન હોય તો મહેલો ક્યારના ખંડેરો થઈ ગયો હોય. આવા વિચારો ચાલતા હતા ત્યાં જ મહેલની પરિક્રમા પૂરી થઈ. અમે બહાર નીકળ્યા ત્યારે સામંતભાઈએ વિદાય આપવા અભિજાત નમન કર્યું. મારા લળવાથી કે નમવાથી એ નમનનો જવાબ વાળી શકાય તેમ ન હતું. લોહી સિવાય કશુંક એવું છે જે તેમની રગોમાં દોડે છે.